5. શૌર્ય માર્ગ બંગાળથી ઝેલમ સુધી, કાશ્મીર અફઘાનિસ્તાન અને ગંગા યમુનાથી નર્મદા ગોદાવરી સુધી મોગલ સંસાહત વિસ્તરેલી હતી. બીજાપુરમાં આદિલશાહી ચાલતી હતી. આ ઉપરાંત નિઝામશાહી અને ગોવલકોંડાની કુતુબશાહી દક્ષિણમાં વિસ્તરેલી હતી. જંજીરામાં સિદ્ધિ સત્તા જમાવી બેઠો હતો. ગોવામાં ફિરંગીઓએ થાણું નાખ્યું હતું અને મુંબઈમાં અંગ્રેજોનો વાવટો ફરકી રહ્યો હતો. પશ્ચિમના અરબી સમુદ્રનો પૂરો કિનારો પોર્ટ્યુગીઝો, અંગ્રેજો અને જંજીરાના સિદ્ધિની સત્તા નીચે હતો. ક્યાંય પણ એક નાનું સરખું હિન્દુ રાજ્ય જોવા મળતું ન હતું. મોગલ સુબાઓ લાખોની સેના લઈ દક્ષિણમાં પથરાઈ ગયા હતા. આદિલશાહી અને કુતુબશાહી પાસે પણ વિરાટ સેનાઓ હતી અને આવી પરિસ્થિતિમાં હિન્દુ રાજ્ય સ્થાપવાનું હતું. શિવાજી દૃઢ સંકલ્પ હતા. સૌથી પહેલી નજર એની તોરણાગઢ ઉપર સ્થિર થઈ. ઉનાથી નૈઋત્યે 25 માઇલ તોરણા દુર્ગ હતો. એ આદિલશાહીના કબજામાં હતો. બીજાપુર સત્તાનો એના પ્રત્યે ખાસ ધ્યાન પણ ન હતું. ન દુર્ગપાલ હતો, ન સેના હતી. થોડા મુસ્લિમ સિપાહીઓ જ માત્ર હતા. વહેલી સવારે પોતાના ઘોડેસવાર દળ સાથે શિવાજીએ છાપો મારી દુર્ગ જીતી લીધો. લોહીનું એક ટીપું પણ ન પડ્યું. આ દુર્ગને નવેસરથી રચવો જોઈએ, તાનાજી બોલી ઉઠ્યો. તથાસ્તુ શિવાજી બોલી ઉઠ્યા. દુર્ગને નવેસરથી બાંધવાની શરૂઆત થઈ. ઠેર ઠેર ખોદકામ શરૂ થયું. એવામાં એક સ્તરેથી લાખો સોનામોરો અને ઝવેરાત નીકળી પડ્યું. વિપુલ ધનભંડાર જોઈ શિવાજી બોલી ઉઠ્યા, દેવાજી દેવ મહાદેવ આપણને સહાય કરે છે. આપણો વિજય હવે નિશ્ચિત છે. આપણું પ્રસ્થાન સુકનવંતુ સાબિત થયું છે. મા ભવાનીની કૃપાથી જ આમ બન્યું છે. બહાદુરો જુઓ જુઓ, આ દૈવી સંકેત જુઓ. આપણી કૂચ હવે વણથંભી ચાલુ રાખો. નાનકડી પણ તીખી સેનાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. શિવાજીએ પોતાના દરેક સૈનિકને સુવર્ણ મુદ્રાઓ આપી નવાજ્યા. તોરણગઢ જીતી લીધા પછી તુરત જ શિવાજીએ ગુરુમદેવ પહાડ પર ઉપરના એક અપૂર્ણ કિલ્લાની મુલાકાત લીધી. અહીં એક શ્રેષ્ઠ દુર્ગ રચના થઈ શકે એમ છે, તાનાજી શિવાજીએ કહ્યું. ત્યાં તોરણામાં મળેલું ધન અહીં વાપરો અને એક અભેદ કિલ્લો રચો. આ આપણો રાજગઢ બનશે. ત્યાર પછી તુરત જ રક્તપાત સિવાય શિવાજીએ કુંવારીગઢ જીતી લીધો. ત્યાં દુર્ગપતિ નિયુક્ત કર્યો. ધીમે ધીમે એક પછી એક કિલ્લાઓ શિવાજી મેળવતા ગયા. એ દરમિયાનમાં એમનું સૈન્ય બળ વધ્યું, દ્રવ્ય ભંડાર વધ્યો, બળ વધ્યું. લોકો પાસેથી, ખેડૂતો પાસેથી હવે શિવાજી કર પણ ઉઘરાવવા લાગ્યા. ધીમે ધીમે આ તમામ વાતો બીજાપુર પહોંચી રહી હતી. આદિલશાહીનો એક અધિકારી સિલવલ દુર્ગમાં રહેતો હતો. એ કિલ્લાનું નામ સુભાગ મંગલ હતું. એને શિવાજીની પ્રવૃત્તિની જાણ થતાં જ ચોંકી ઉઠ્યો. એણે તુરત જ બીજાપુરની આદિલશાહીને સાવધાન કરી. પણ એ સમયે સુલતાન બીમાર હતો. ઉપરાંત મોટાભાગનું સૈન્ય અફઝલખાન પાસે કર્ણાટકમાં હતું અને સુલતાને એમ સમજી લીધું કે શિવાજી બાળક છે, અણસમજુ છે, એની હરકતો બાલિશ છે. પણ જ્યારે ચારે તરફથી પ્રશ્નનો ધોધ વર્ષ્યો, શિવાજીની હિલચાલ પ્રત્યે લાલ લીટીથી લખવામાં આવ્યું, ત્યારે સુલતાન સચિંત બની ગયો. એણે તુરત જ નરસિંહ પ્રભુ દેશમુખને ફરમાન લખી મોકલ્યું, શિવાજીની હિલચાલ ઉપર નજર રાખો. એણે જે દુર્ગો જીતી લીધા છે એ તત્કાલ પાછા મેળવો. સેનાને દોરી આગળ વધો. તમારો પુત્ર પણ આ બંડખોર શિવાજીને જય મળ્યો છે એને તત્કાળ બોલાવી લો. સાવધાન રહો. નરસિંહ પ્રભુ દેશમુખ ગભરાઈ ગયા. એણે પોતાના પુત્ર દાદાજીના હાથમાં પત્ર મૂક્યો. વાંચ, આ વાંચ, તું અને તારો શિવાજી મળી આફત ઊભી કરો છો, હવે જાગીર છોડવાનો વખત આવ્યો છે, શાંત થાઓ, દાદાજીએ કહ્યું. એણે બીજાપુરનો પત્ર તુરત જ શિવાજી પાસે મોકલી આપ્યો. શિવાજીએ પ્રત્યુત્તર આપ્યો, ગભરાશો નહીં, આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ દેશ અને ધર્મની રક્ષા માટે છે, બીજાપુરથી ડરવાની જરૂર નથી, તમે તુરત જ મને આવી મળો. એ સમય દરમિયાન ઈસવીસન 1647માં જાવલીના પ્રતિષ્ઠિત બલિષ્ઠ ચતુર અને દક્ષ એવો દોલતરાવ મોરેનું થયું. એ બહાદુર વીર પુરુષ હતા, એને ચંદ્રરાવનો ખિતાબ મળેલો. જાવલી અને એની જાગીર અભેદ જંગલની વચ્ચે કરાડો પર્વતની તીખી ધારો નદીઓ ટેકરાથી ઘેરાયેલી હતી. એની ભૌગોલિકતાને કારણે જાવલી અજય માનાતું હતું. જાવલી જોકે આદિલશાહીને આધીન હતું, છતાંય દોલતરાવ એક સ્વતંત્ર રાજાની જેમ જ રહેતા હતા. બીજાપુરને પણ આ રાજા પ્રત્યે ભારે માન હતું. દોલતરાવના અવસાનની ખબર મળતા જ અને એ નિર્વંશ છે એમ જાણતા શિવાજી પોતાનું દળ લઈ જાવલી પહોંચ્યા. દોલતરાવની વિધવાએ કહ્યું, મારે યશવંતરાવને દત્તક લેવો છે. શિવાજીએ તુરત જ યશવંતરાવને ચંદ્રરાવ જાહેર કર્યો અને સ્વરાજ્ય અને હિન્દુપદ પાતશાહીની રાજનીતિથી વાકેફ કર્યો અને શિવાજી પાછા ફર્યા. રસ્તામાં જ સમાચાર મળ્યા કે દાદા કોંડદેવનું અવસાન થયું છે. શિવાજી તુરત જ પુના પહોંચ્યા. જે ગુરુએ એને વિદ્યા આપી હતી, રાજનીતિ શીખવી હતી, એને અંજલિ આપી તુરત જ એ પાછા કામે ચડી ગયા. દાદાજી કોંડદેવને આદિલશાહી તરફથી કોંડાણા દુર્ગ જાગીરમાં મળેલો. દાદાજીનું અવસાન થતાં બીજાપુર મિયાં રહીમ મમ્મદને કોંડાણાના દુર્ગનો કાર્યભાર સંભાળી લેવા મોકલ્યો, પણ શિવાજીએ પહેલાં જ કોંડાણાનો કબજો લઈ લીધો હતો. મિયાં સાહેબ મોવકાશી પાછા ફર્યા. દાદાજીના મૃત્યુ પહેલાં ઈસવીસન 1640માં શિવાજી મહારાજના લગ્ન સિરકે પરિવારની કન્યા સહીબાઈ સાથે થઈ ગયા હતા. આ લગ્ન સમારંભ બેંગ્લોરમાં રાખવાની શાહજીની ઈચ્છા હતી, પણ બેંગ્લોરમાં મુસ્લિમ ઝઘડાઓ ચાલતા હોવાથી અને શિવાજી માટે બેંગ્લોર જવું હિતાવહ ન હોવાથી છેવટે લગ્ન પુનામાં જ ગોઠવાયા હતા. લગ્ન સમયે શિવાજી મહારાજનું વય 14 વર્ષનું હતું. સુયા પ્રાંતની જાગીર એ વખતે બાજી મોહિતે સંભાળતા હતા. બાજી મોહિતેની બહેન તુકાબાઈ શાહજીના પત્ની હતા. એ દાવે બાજી શિવાજીના મામા થતા હતા. મોહિતે સુયાનો વહીવટ સ્વતંત્ર રીતે ચલાવતા હતા, પણ એ જાગીર તો શાહજીની હતી. થોડા સમયે એણે જમીન મહેસૂલની ઉપજ શાહજીને મોકલી, પછી સદંતર બંધ કરી દીધી. શિવાજીની નજરમાં આ મામા સમાઈ ગયા. મામાનું આપખુદી વર્તન એને ન ગમ્યું. એણે મામાને લખ્યું, અમારી જાગીર જે તમે સંભાળો છો એની છેલ્લા 5 વર્ષની વસૂલાત તમે આપી નથી. તમારી પાસે 300 ઘોડાની પાયગા છે. આ પત્ર મળતા તુરત જ પુના આવી હિસાબ ચૂકતે કરો. મામાએ જવાબ આપ્યો, વસૂલાત માંગવાનો તમને કોઈ અધિકાર નથી. આ જાગીર શાહજી ભોંસલેની છે. તમારા તોફાન સંભાળો, ભાણેજ અને બાપનું નામ બદનામ કરવાના પ્રયત્ન છોડી દો. શિવાજી સુયા પહોંચ્યા. મામાને કેદ કર્યા. સુયાનો ખજાનો માલ મિલકત ઝવેરાત વસ્ત્રો દાગીના પુના પહોંચતા કર્યા. બોલો મામા સાહેબ, હવે શું વિચાર છે? શિવાજીએ હાથ પગની બેડી બધું મામાને પૂછ્યું. તોફાન કોને કહેવાય એની તમને હવે ખબર પડી હશે. મારી ભૂલ થઈ ભાણિયા, હવે મને મુક્ત કરો તો સારું. શિવાજીએ મામાને બેંગ્લોર શાહજી પાસે મોકલી આપ્યા. તુરત જ શિવાજી પાછા ફર્યા અને ચાણકનો કિલ્લો મેળવી લીધો. એ જ વખતે ફિરંગોજીએ શિવનેરીનો કિલ્લો મેળવી લીધો. મહારાજે શિવનેરીના દુર્ગપાલ તરીકે ફિરંગોજીને નિમણૂક કરી. એ પછી શિવજીની નજર પુરંદરના દુર્ગ ઉપર ઠરી. આ કિલ્લો નીલકંઠ હૈબતરાવના તાબામાં હતો અને હૈબત એનો સ્વતંત્ર વહીવટ કરતો હતો. દાદાજી સાથે આ બ્રાહ્મણ નીલકંઠને મૈત્રી હતી, પણ હવે ન તો દાદાજી જીવતા હતા કે ન તો હૈબતરાવ. નીલકંઠ હૈબતના ત્રણ પુત્રો પુરંદરના દુર્ગની માલિકી માટે ઝઘડતા હતા. શિવાજી મહારાજે સમાધાન કરાવી આપવાના બહાને દુર્ગમાં દાખલ થઈ કિલ્લો કબજે કરી લીધો. જરા પણ અટક્યા વગર શિવાજીએ સીધી બિલાલ પાસેથી વિસાપુરનો દુર્ગ મેળવી લીધો, બિલાલને જીવતો જવા દીધો. શિવજીએ પોતાનું દળ વધાર્યું. એની બહાદુરી, રણચાતુર્ય, ઉદારતા વગેરેની વાતો સાંભળી હજારો માવલો એમની સેવા કરવા ઘસી આવ્યા. ધીમે ધીમે 10,000નું દર શિવાજી પાસે એકત્ર થયું. ઘોડેસવાર દળની રચના કરવામાં આવી. સૈનિક શિક્ષણ તડામાર અપાવવા લાગ્યું અને નવી ભરતી અવિરત ચાલુ રાખી. જમીન મહેસૂલની ઉપજ શિવાજીએ નિયમિત અને કડક હાથે ઉઘરાવવા માંડી. હિસાબનીસો, કારકુનો, મહેતાજીઓ વગેરે મુલકી ખાતાના માણસો પણ વધવા લાગ્યા. રાજ્ય વ્યવસ્થા સુપેરે જરાવવાની શિવાજી પાસે દ્રષ્ટિ હતી. મહારાજ હવે પોતાના પેશવા તરીકે સામરાવ નીલકંઠ રાજેકરની નિમણૂક કરી બાલકૃષ્ણ પંત દીક્ષિતને મજબૂદાર બનાવ્યો. સેનો પંતને કારભારીનું કામ આપ્યું. રઘુનાથ બલ્લાને સબનીરા બનાવ્યા. આ ઉપરાંત તાનાજી, પેશાજી, બાજી ફલસકર વગેરેને માવરા સૈન્યના સરદારોના હોદ્દા આપ્યા. બીજાપુરથી હવે શિવાજીનો રણોત્સાહ સહન થઈ શકે એમ ન હતો, એટલે બીજાપુરના કેટલાક ઉચ્ચ કક્ષાના સરદારોએ મલી શાહજીને કેદ કર્યા. પણ મહાચતુર શિવાજીએ મોગલ સુબા મુરાદને પત્ર લખી શાહજીને છોડાવવા માટે બીજાપુર ઉપર દબાણ કરવા લખ્યું. મુરાદે તત્કાલ શાહજીને છૂટા કરાવ્યા. 16 મે 1649ના દિવસે શાહજી છૂટ્યા. ઈસવીસન 1651માં બીજાપુરની આદિલશાહી અને ગોલકોંડાની કુતુબશાહી વચ્ચે સંગ્રામ શરૂ થયો. બીજાપુરે વિરાટ સેનાના સેનાપતિ પદે શાહજીને યુદ્ધ મોરચે રવાના કર્યા. કુતુબશાહી તરફથી સેનાપતિ પદે મિરઝુમલા હતો. મિરઝુમલા રણશાસ્ત્ર વિશારદ હતો. ફક્ત દક્ષિણમાં જ નહીં પણ સારા હિન્દુસ્તાનમાં મહાન સેનાપતિ તરીકે એનું નામ હતું. શાહજીએ ગોલકોંડાની પહાડીઓમાં જ મિરઝુમલાને ભીડાવ્યો. ભીષણ સંગ્રામ ફાટી નીકળ્યો. શાહજીએ પ્રચંડ રણશૌર્ય બતાવી કુતુબશાહી ફોજના દાટ ખાટા કરી નાખ્યા. મિરઝુમલાના લાખ પ્રયત્ન છતાંય ગોલકોંડાની પ્રજા શાહજી સામે ન ટકી શકી. ખુદ મિરઝુમલાને પણ રણ છોડવું પડ્યું. શાહજીના વિજયથી આદિલશાહી સુલતાન ખૂબ જ ખુશ થયો. તુમ હોનહાર સિફલ સાલર હૈ શાહજી, ભગવાન મહાદેવની કૃપા છે સુલતાન સાહેબ. શાહજીનું ભયા દરબારમાં ભારે સન્માન કરવામાં આવ્યું. પુષ્કર ભેટ આપવામાં આવી અને દક્ષિણના મહાન સેનાપતિ તરીકે એની બિરદાવલી ગાવામાં આવી. તમારો પુત્ર શાહજી, સુલતાને કહ્યું, તમારો પુત્ર સલ્તનતને ખેદાન મેદાન કરી રહ્યો છે. કયો પુત્ર? શિવાજી, સુલતાને કહ્યું. શિવાજી, શાહજી હસ્યા, મારો એ નાનો દીકરો છે પણ એ મારા વશમાં નથી, એ સ્વતંત્ર છે. હું અને શિક્ષા કરવા માંગુ છું. સુલતાને કહ્યું, આદિલશાહના કેટલાય દુર્ગો એણે કબજે કરી લીધા છે, ચોક્કસ શિક્ષા કરો. શાહજીએ કહ્યું, હું વચ્ચે માથું નહીં મારું. ઠીક હૈ, સુલતાન બોલ્યા, નાદાન હૈ, બચ્ચા હૈ, હું એની હરકતો નિભાવી લઉં છું. લેકિન શાહજી, કનકગીરીના અપમાનને विद्रोह कर दिया है, मालूम है? हुकम आपो। शाहजीए माथું નમાવ્યું, હું એનો નાશ કરી નાખીશ। અફઝલખાન જાય છે, તમે એમની સાથે જાઓ, સુલતાને કહ્યું। શાહજીએ પોતાના પુત્ર સંભાજીને અફઝલખાન સાથે કનકગીરી રવાના કર્યો। કનકગીરીનો દુર્ગ મેળવી લેવા માટે અફઝલખાને સંભાજીને આગળ કર્યો અને પોતાની કૂચ થંભાવી દીધી। ભીષણ સંગ્રામ થયો, સંભાજી મદદે અફઝલખાન જઈ ચડે તો વિજય હાથવેચમાં હતો, પણ અફઝલખાને ઈરાદાપૂર્વક મદદ ન મોકલી। પરિણામે કનકગીરીનો યુદ્ધમાં વીર સંભાજી રણસૈયામાં ઢર્યા। પુત્રની વીરગતિના સમાચાર સાંભળી અને અફઝલના દગાને સાંભળી શાહજીનું ગરું સુકાઈ ગયું। એણે તુરત જ પુના શિવાજીને સંદેશો મોકલ્યો, મારો મોટો પુત્ર સંભાજી વીરગતિ પામ્યો છે, શિવાજી તમે તમારી માતાને સાંત્વન આપશો, ધીરજ ધરવા સમજાવશો અને તમે પોતે હવે પછી અફઝલની સાવધ અને સાવધાન રહેજો। એ દુષ્ટ છે, જાનવર છે, રાક્ષસ છે, એનો વિશ્વાસ ક્યારેય ન કરશો। શાહજીનો આ પત્ર કેટલો ઉમદા હતો, સત્યની સાવ નિકટ હતો। આ પત્ર શિવાજી મહારાજ પત્ર વાંચી અફઝલખાન વિશે વિચારવા લાગ્યા, તાનાજી આ અફઝલખાનનું શું કરીશું, તમારી શું ઈચ્છા છે, 1000 ગોળા લઈ છાપામાર યુદ્ધ ખેલી લઈએ, ભાઈના આત્માને ત્યારે જ સદગતિ થાય, શિવાજી બોલ્યા। ધીરજ ધરો મહારાજ, તાનાજીએ કહ્યું, શૌર્ય અને ધૈર્ય બેઉની સમતુલા જાળવો, અફઝલખાનને સહ્યાદ્રીમાં આવવા દો, આપણે એના ટુકડા કરી કૂતરાને ખવડાવશું, એ સહ્યાદ્રીમાં ન આવે તો, શિવાજીએ ઊંચું જોયું, આવશે, જરૂર આવશે, એનો દર્પ એને અહીં દોરી લાવશે, એની દગાખોરી એને અહીં ખેંચી લાવશે, એ જરૂર આવશે, અને આવશે પછી એ કે એની સેના કોઈ પણ અહીંથી જીવતું નહીં જાય। શિવાજી ઊંડા વિચારમાં પડી ગયા, પછી ઉઠ્યા, એના ચહેરા ઉપરથી શોકના વાદળ અદૃશ્ય થઈ ગયા। તાનાજી તમે સાચું જ કહો છો, એ જરૂર અહીં આવશે, આપણે એને સત્કારશું મહારાજ, તાનાજી મલક્યા, સહ્યાદ્રીની ખીણો લોહી તરસી છે, એ જગા પણ સરસ છે કબ્રસ્તાન માટે। આ તરફ બીજાપુરનું રાજકારણ સાવ અસ્થિર હતું, આદિલશાહના ફરમાનો અને આદેશો તરંગી હતા। શિવાજીએ જ્યારે આદિલશાહીના એક પછી એક કિલ્લા જીતવા માંડ્યા ત્યારે આદિલશાહીએ ફરી એક ભૂલનું પુનરાવર્તન કર્યું, શાહજી કો પકડ લો। બંકાપુરના સરદાર બહેલોલ લખાને તુરત જ શાહજી ઉપર આક્રમણ શરૂ કર્યું, પણ શાહજીએ બહલોલને સમજાવી પોતાના પક્ષે મેળવી લીધો। આમ થવાથી સુલતાનનો મિજાજ ગયો, એણે શાહજીને કંઈ શિક્ષા ન કરી પણ બહલોલનો શિરછેદ કરાવી નાખ્યો। શાહજી આદિલશાહે કહ્યું, તમારા બેટાને સમજાવો, એણે સલ્તનતની નિંદ હરામ કરાવી છે, તમે સાફ દાનતથી શિવાજી સાથે સંધિ કરવા માંગો છો? શાહજીએ પૂછ્યું, ચોક્કસ, દગો નહીં કરો ને? બિલકુલ નહીં, તો હું શિવાજીને સમજાવવાના પ્રયત્ન કરું છું, શાહજીએ કહ્યું। શાહજીની દરમિયાનગીરીથી શિવાજી અને આદિલશાહ વચ્ચે સુમેર સધાયો, યુદ્ધો શાંત થયા અને એખલાસભર્યું વાતાવરણ સર્જાયું। હવે શાહજી પોતે શિવાજીને મળવા પુના આવ્યા, શિવા વૃદ્ધ શાહજીની આંખો શિવાજીને જોઈ ભરાઈ આવી, તેમ તો દીકરા ભોંસલેકુરનું નામ ઉજવાર્યું, તારા કાર્યોથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું, બાપુ તમે હંમેશા મારા પ્રત્યે અનુકંપા દાખવી છે, શિવાજી બોલ્યા, જે કંઈ બન્યું છે એ માં ભવાનીની કૃપાથી બન્યું છે। શાહજી જીજાબાઈને મળ્યા પછી એ રાત્રે શાહજી અને શિવાજી વચ્ચે ગુપ્ત મંત્રણાઓ થઈ। ઈસવીસન 1663મું વર્ષ ચાલતું હતું, શાહજી પોતાના મુકામે પાછા ફર્યા, તુરત જ એણે બેનુરના વિદ્રોહને દબાવી દીધો અને બેંગ્લોર પાછા ફરતા હોડીકેરી પાસે પડાવ નાખ્યો. હોડીકેરીના જંગલોમાં હિંસા પશુઓ ઘણા હતા. શાહજીએ શિકારીઓને એકઠા કર્યા અને શિકાર સપ્તાહ ગોઠવ્યું. શિકાર દરમિયાન એક દિવસ દોડતા ઘોડા ઉપરથી ફેંકાઈ જવાથી ઘટના સ્થળે જ શાહજીનું અવસાન થયું. જાન્યુઆરી 2364ના દિવસે વીરવર શાહજીએ દેહ છોડ્યો અને પરલોક પહોંચી ગયા. શાહજી ખરેખર એક અદ્ભુત શક્તિશાળી સેનાનાયક તરીકે જ જીવ્યા. અશ્વની પીઠ ઉપર જ એણે જિંદગી કાઢી નાખી. એના સમગ્ર કાર્યોને તપાસતા જણાઈ આવશે કે એનું ખડક ક્યારેય મ્યાન થયું ન હતું. અહર્નિશ નાની મોટી લડાઈમાં એ ડૂબેલા જ રહ્યા. એનું શૌર્ય, એનું ભુજબળ અને એની સમસેરી તાકાતથી જ દક્ષિણમાં આદિલશાહી ટકી રહી. એણે જ મોગલોને છેવટ સુધી ડાર્યા અને આદિલશાહનું રક્ષણ કર્યું. હિન્દુપદ પાતશાહીનું સ્વપ્ન એની પાસે હતું, પણ એ સ્વપ્નને સાકાર કરવાની એની શક્તિ ન હતી. પોતાની નિર્બળતાઓ પણ એ સારી રીતે જાણતા હતા. એટલે જ શિવાજી મહારાજ હિન્દુ સ્વરાજ્યનું સ્વપ્ન લઈને જ્યારે આગળ વધ્યા ત્યારે શાહજીએ એમને મુખ આશીર્વાદ આપ્યા. ઉદારતા, શૌર્ય, સેવા જેવા ઉત્તમ માનવીય ગુણોથી શાહજી ભરપૂર હતા. પોતે ચુસ્ત હિન્દુ હતા. રાત દિવસ મુસલમાનો સાથે રહેતા છતાં એણે પિતાનું નિત્ય કર્મ ક્યારેય છોડ્યું ન હતું. શાહજીમાં માણસને પારખી જવાની જબરી શક્તિ હતી. એણે પોતે વીણી વીણીને નરવીરો મુત્સદ્દીઓ એકઠા કર્યા અને આવા નવરત્નોને એણે શિવાજી પાસે મોકલી આપ્યા. શિવાજી શરૂઆતમાં જે કંઈ કરી શક્યા એ શાહજીને કારણે જ કરી શક્યા. અગર શાહજીએ શિવાજીની પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસીનતા ન દાખવી હોત અને આદિલશાહી દરબારમાં પોતાની વગ ન વાપરી હોત તો જે વિદ્યુત વેગે શિવાજીએ દુર્ગો મેળવી લીધા એ ન મેળવી શક્યા હોત. ખૂબ જ નાની વયથી શાહજી રાજકારણમાં આવી પડ્યા હતા. એ એક સમર્થ તલવારી યોદ્ધા તો હતા જ, રણશાસ્ત્ર વિશારદ પણ હતા અને રાજનીતિ શાસ્ત્ર પણ હતા. આ બધા ઉપરાંત એ હિન્દુ તત્વના આગ્રહી પણ હતા અને એક માનવ હતા. એણે પોતાના સેંકડો યુદ્ધો દરમિયાન ક્યારેય ઘાતવી પાશવી વ્યવહાર નથી કર્યો. પુત્રની રણકુશળતા, પુત્રની રાજનીતિ, પુત્રની દક્ષતા, પુત્રનો હિન્દુ તત્વનો લહેરાતો ઝંડો જોઈ એણે સંતોષનો શ્વાસ લીધેલો. એણે પોતે શિવાજીને જે કંઈ આપી શકાય એ આપ્યું હતું. 6. ઉઠો, જાગો, ધર્મ સંભાળો. શાહજીની હયાતી દરમિયાન અને શાહજીના મોટા ભાઈ સંભાજી જ્યારે બેંગ્લોરમાં હતા ત્યારે આ બંને ભાઈઓના પરાક્રમોથી વાજ આવી જઈ આદિલશાહીએ શાહજીની ધરપકડ કરી હતી. સુલતાન મહંમદ આદિલશાહની ગણતરી એવી હતી કે શાહજી કેદ થવાથી એના બંને પુત્રો શાંત થઈ જશે, કરગરવા લાગશે અને બીજાપુરનો જે પ્રદેશ પડાવી લીધો છે એ પાછો સોંપી દેશે. પણ શાહજીની ધરપકડથી ન તો સંભાજીના પેટનું પાણી હલ્યું કે ન તો શિવાજી ગભરાયા. અફઝલખાનની ઈચ્છા શાહજીનો શિરછેદ કરાવવાની હતી, કારણ કે શાહજીને ઊંઘતા ઝડપી લેવાની યોજના ખુદ અફઝલખાને જ તૈયાર કરી હતી. શિવાજીએ તો નિડરતાથી કહાવ્યું, ગુનો કરનાર વ્યક્તિને સજા કરવાનો બદલો આદિલશાહે મારા પિતાની ધરપકડ કરી કાયરતાની પરાકાષ્ઠા સર્જી છે, નિર્દોષને દંડ શા માટે? તમારી તાકાત હોય તો આવો, શિવાની ભવાની તલવારનું પાણી જોઈ જુઓ. પછી મોગલ શાહજાદા મુરાદની લાગવગથી શિવાજીએ માનભેર શાહજીને મુક્ત કરાવ્યા. ત્યાર પછી મહંમદ આદિલશાહે શાહજી જીવ્યા ત્યાં સુધી શિવાજી ઉપર આક્રમણ લઈ જવાનું ટાળ્યું. પછી શાહજીને હેરાન કરતા આદિલશાહીએ પોતાની વિશાળ સેના શિવાજીનો નાશ કરવા ફતેખાનની સરદારી નીચે રવાના કરી દીધી. શિવાજીનું જાસૂસી તંત્ર ખૂબ જ સંવેદનશીલ અને દક્ષ હતું. બીજાપુરમાંથી ફતેખાન નીકળે એ પહેલાં જ શિવાજીને આ સમાચાર મળી ગયા. શિવાજી સંપૂર્ણ સજ્જ હતા જ, હવે આમ બનશે એવી એની ધારણા હતી. હકીકત તો શિવાજી આદિલશાહીના કોઈપણ સેનાપતિ કરતાં અનેક ગણા દક્ષ, ચતુર અને રણવિશાળ જ હતા. શિવાજીની જાસૂસી જાર આદિલશાહીના દરબાર સુધી અને વિરાટ મોગલ સેના મધ્ય ભાગ સુધી ફેલાયેલી હતી. સેનાપતિ ફતેખાને પોતાના વિશાળ સૈન્યમાંથી બે બળવાન ટુકડીઓ અલગ કરી અની સરદારી બાલાજી હેબતરાવ અશરફશાહ અને ફાઝલશાહને સોંપી સૌથી આગળ રવાના કર્યા. સુભાન મંગલનો દુર્ગ મેળવી લો, હેબતરાવ તમે સિરવલ મેળવી લો. શિવાજી તૈયાર જ હતા. એમણે પોતાની તાકાત પુરંદરના કિલ્લામાં એકત્ર કરી સમાચાર આવ્યા, હૈબત ખાને સિરવલનો દુર્ગ જીતી લીધો છે. શિવાજી હસ્યા, અરે ભાઈ, જે દુર્ગમાં લશ્કર જ ન હતું, પ્રતિકાર ન હતો, જે કિલ્લો અમે નિરાધાર છોડી દીધો છે એને જીતી લેવામાં શૌર્ય ક્યાં આવ્યું? આપણે હૈબત ખાન ઉપર ચડી જઈએ મહારાજ. નહીં, શિવાજીએ કહ્યું, ફતેખાનને નજીક આવવા દો. શિવાજીના રણ ઉત્સાહી સૈના નાયકો યુદ્ધ માટે થનગની રહ્યા હતા. કાવજી, શિવાજી બોલી ઉઠ્યા, તમે સિરવલ અને સુભાન મંગલ તરફ ઉપડો અને બંને દુર્ગો પાછા મેળવી લો. હર હર મહાદેવ હર. સેના નાયકોએ રણગર્જના કરી. કાવજી તમારી સાથે વીર ગોદાજી, વીર ભીમાજી વાઘ, સંભાજી કાઠે, ભીમાજી વીરવર અને જગતાપ રહેશે. તમારે ફતેખાનની મુખ્ય સેનાથી અશરફ અને હૈબતરાવને છૂટા પાડી દેવાના છે. આ લોકો મુખ્ય સેના સાથે મળી ન શકે એ જોવાનું છે. જાઓ, કાપી નાખો શત્રુઓને. જય ભવાની. તાતી અને તીખી સેના લઈ કાવજી ઉપડી ગયા. રાત્રિના પાછલા પહોરે ઘસી ગયેલા કાવજી સૂર્ય ઉગે એ પહેલાં સિરવલ પહોંચી ગયા. બાલાજી હૈબતરાવે પ્રભાતે શિવાજીની સેના જોઈ. શિવાજી આવી લોખંડી તાકાત ધરાવે છે અને આક્રમણ પણ કરી શકે છે એ જોઈ હૈબતરાવને આશ્ચર્ય થયું. એને તો એમ જ હતું કે આ સઘળું એક આરવિત્રા છોકરાનું તોફાન છે. હૈબતરાવે પોતાના સૈન્યને વ્યવસ્થિત કર્યું અને મોરચો ગોઠવ્યો. સુભાન મંગલ કંઈ બહુ મોટો દુર્ગ ન હતો, એક સામાન્ય ગઢ માત્ર હતો. હૈબતરાવે ખુલ્લા મેદાનમાં કાવજીને યુદ્ધ આપવાનું ટાળ્યું. આ એની સૌથી મોટી ભૂલ હતી. જો હૈબતરાવ મેદાની યુદ્ધમાં ઉતર્યો હોત તો એનો વિજય નિશ્ચિત હતો, પણ એ ભાન ભૂલેલો હતો. દુર્ગના રક્ષણ નીચે એણે યુદ્ધ આદર્યું. કાવજીએ દુર્ગને ઘેરી લીધો, ગઢને ફરતી ખાઈ હતી. જોત જોતામાં શિવાજીના માવલા વીરો ખાઈને પાર કરી ગયા અને કોદારી પાવડા કોષ લઈ હજારો માવલા વીરોએ ગઢની દિવાલમાં ગાબડા પાડવા લાગ્યા. થોડીવારમાં જ દિવાલમાં બાકોરા પડી ગયા. હર હર મહાદેવ હર. કાવજીએ રણસર્જના કરી. ગુસ્સો, ગઢમાં ગુસ્સો, કાપી નાખો યવનોને. કાવજીના માવલી વીરો ગાબડામાંથી અંદર ઘૂસવા લાગ્યા. આદિલશાહી ફોજે ઘૂસી આવતા શિવાજીના સૈનિકોના માથા વાઢવા માંડ્યા. એ દરમિયાન કિલ્લાની દિવાલોમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા અને કાવજી સહિત તમામ સૈન્ય કિલ્લામાં દાખલ થઈ ગયું. ઘમસાણ યુદ્ધ જામી પડ્યું. તલવારો ચમકતી હતી, ઢાલ રક્ષા કરતી હતી, બાલાઓ સબો સબ ફેંકાતા હતા. વીરોની રણહાંકોથી યુદ્ધભૂમિની હવા ફાટ ફાટ થઈ ઉઠી. ગવાયેલી ચીસો, મરણોન્મુખની કરાહો, વીરોની રણગર્જના, તલવારોના સુસવાટથી રણભૂમિ હાલકડોલ થઈ ઉઠી. ચારે તરફ દળ અને માથાના ઢેર ખડકાઈ ગયા, લોહીના ખાબોચિયા ભરાઈ ગયા. મરાઠા સૈનિકોના આવેશ સામે આદિલશાહી ફોજે પારોઠના પગલાં ભર્યા. બાલાજી હૈબતરાવ બંને હાથમાં તલવાર લઈ કાર ભૈરવની માફક ઘૂમી રહ્યો હતો. એ જ સમયે વીર કાવજી એની સામે આવી ચડ્યા. એના હાથમાં મહાભયાનક ભાલો હતો. પોતાની તમામ તાકાત ભાલામાં મૂકી કાવજીએ ઘા કર્યો. બાલાજીને ચીરી ભાલો જમીન સાથે જડાઈ ગયો. સિરબલ અને સુભાત મંગલ ઉપર ભગવો ઝંડો લહેરાયો. મુસ્લિમ સૈન્યનો કિંમતી સામાન લૂંટી વીર કાવજી શિવાજી પાસે જઈ પહોંચ્યા. બાલાજીના મૃત્યુ સમાચારથી ફતેખાનને એ ચીડાયો. એણે તાબડતોબ પુરંદર દુર્ગને ઘેરો ગાળ્યો. પુરંદરનો દુર્ગ મજબૂત અને દઢ હતો. શિવાજીના બહાદુર માવલા સૈનિકોને કારણે એ હવે અભેદ બની ગયો. દુર્ગને ચારે તરફથી દોરી લઈ ફતેખાને આક્રમણ શરૂ કર્યું. સૌથી આગળની અરોરમાં મુસાખાન રહ્યો. બંને બાજુ ઉપર ફલટણના નરેશ અને ઘાટકે રહ્યા અને મધ્યવર્તી મોરચો ખુદ ફતેખાને સંભાળ્યો. આદિલશાહી સૈન્ય જેવું આગળ વધ્યું કે તુરત જ દુર્ગ ઉપરથી તોપમારો શરૂ થયો. હજારો તીરોનો વરસાદ વરસ્યો. બંદૂકોમાંથી સેંકડો ગોળીઓ વરસી. ફતેખાનનો રચેલો વ્યૂહ આમંડાના માંડવાની માફક તૂટી પડ્યો. મહાપરાક્રમી મુસાખાને પોતાની ભાગતી સેનાને પડકારી શક્તિ એકત્ર કરી સિપાહીઓને એકત્ર કરી એ આગળ વધ્યો. મુસાખાનને ઘસમસતો ઘસી આવતો જોઈ શિવાજીએ દુર્ગમાંથી પોતાની એક અતુલ બળશાળી તીખી ટુકડીને બહાર કાઢી. અષાઢના વાદળો અથડાય એમ બંને સેના ટકરાઈ. ભયાનક સંગ્રામ જામી પડ્યો. તલવારો સબોસબ વિંજાવા લાગી. ચિત્કારો રણલલકારો હોંકારા પડકારાથી ગીરકંદરાઓ પડઘાવા લાગી. દળ અને માથાના ઢેર ખડકાવા લાગ્યા. અશરફખાન અને સાદોજી ભૈરવ અને રતનખાન મુસેખાન અને જગતતાઈ સામસામા ભીડાઈ ગયા. ભીમાજી વાઘ ગાટકે ઉપર તૂટી પડ્યા. મહાપ્રબલ કાવજી બંને હાથમાં તલવાર લઈ સાક્ષાત ભૈરવની જેમ ઘૂમવા લાગ્યા. પ્રચંડ શક્તિશાળી ગોંદાજી વીજળી વેગે ઘસ્યા અને પોતાનું બલ્લમ મુસલેખાનની છાતીમાં ઝીક્યું. મુસલેખાને એટલા જ આવેગથી બલ્લમને ખેંચી કાઢ્યું અને પોતાની ભીષણ તલવાર ગોદાજી ઉપર ઝીકી ઘા ચૂકવી ગોદાજી દૂર ખસી ગયા. આદિલશાહી સેના તરફથી મહાપરાક્રમી ઘાટકે અને ભૈરવ સમા મુસેખાને હાહાકાર વર્તાવી દીધો. યુદ્ધનો રંગ પલટો જોઈ ગોદાજી શમશેર ઉઠાવી મુસાખાન ઉપર તૂટી પડ્યા અને એણે મુસાખાનને ચીરી નાખ્યો. મુસેખાન પડતા જ આદિલશાહી ફોજે ભાગવાનું શરૂ કર્યું. એ જ વખતે દુર્ગનું દ્વાર ખુલ્યું અને શિવાજી મહારાજની એક તાજી ટુકડી તીરની જેમ આગળ વધી ગઈ. હર હર મહાદેવ હર. હવે આદિલશાહી સૈન્ય છિન્નભિન્ન થઈ ગયું. ફતેખાન ભાગ્યો. શિવાજી મહારાજે એની છાવણી લૂંટી લીધી. કિંમતી ઝવેરાત ખજાનો અને શસ્ત્ર ભંડારનો કબજો લીધો. ભાગતી નાસ્તી આદિલશાહી સેના પાછળ માવલ સૈનિકો છૂટ્યા. બાજી પાસલકર શિવાજીના અત્યંત પ્રિય બહાદુર અને રણ ઉત્સાહી સરદાર આ યુદ્ધમાં માર્યો ગયો. ઓહ, શિવાજી ચિત્કારી ઉઠ્યા. બાજી ચાલ્યા ગયા. અરે અરે, મારો એક મહાન સેના નાયક ગયો. મને દુઃખ છે, અત્યંત દુઃખ છે. શિવાજી શૂન્ય મનસક બની ગયા. મહંમદ આદિલશાહને જ્યારે ફતેખાનની હારના સમાચાર મળ્યા ત્યારે એ હતાશ થઈ ગયો. જે દુર્ગ માટે શિવાજી મહારાજ વીરતાપૂર્વક ઝઝૂમ્યા અને જે દુર્ગને મેળવી લેવા માટે ફતેખાન જેવા સેનાપતિને નામોશી ભરેલી હાર ખાવી પડી એ પુરંદરના દુર્ગની પણ એક દાસ્તાન છે. પુરંદર દુર્ગના દુર્ગાધિપતિ તરીકે મહાદેવ પંત સરનાયક હતા એ વિવેકી અને દક્ષ હતા. શિવાજી મહારાજના સ્વરાજ્ય સ્થાપનના કાર્ય પ્રત્યે એની સહાનુભૂતિ હતી, પણ એના અવસાન પછી એના વારસો પુત્રો મહોમાએ ઝઘડવા લાગ્યા. શિવાજી મહારાજે જાતે પુરંદર જઈ એમને સમજાવ્યા, પણ ઝઘડો તો હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. તમે જો આમ ઝઘડ્યા કરશો તો કોઈ મુસ્લિમ સરદાર દુર્ગપતિ બની જશે. શિવાજીએ કહ્યું, દુર્ગ સંભાળો, આવો દુર્ગ દક્ષિણમાં બીજો એકે નથી. પણ જ્યારે ઝઘડો સમ્યો નહીં ત્યારે શિવાજીએ પુરંદર દુર્ગનો કબજો પોતે જ સંભાળી લીધો અને નેતાજી પાલકરને દુર્ગ ભાર સોંપ્યો. પુરંદર વિજય પછી તુરત જ શિવાજીએ જાવલી તરફ નજર દોડાવી. ઘટાટોપ અરણ્ય, વંકી ધારા, ખીણો, કોતરો અને અગણિત નદી નારાથી જાવલીનો દુર્ગ કુદરતી રીતે જ અજય બની રહ્યો હતો. મહાબળેશ્વરની પાસેના આ અભેદ દુર્ગ પર પહોંચવું પણ લગભગ અશક્ય હતું. લાખોની સેના પલકવારમાં ગફલત થતાં પાતાળ જેવી ઊંડી ખીણોમાં સમાઈ જાય, માર્ગ ભૂલ્યા પછી જેમાંથી બહાર નીકળવું અસંભવ બની જાય એવા ઘટાટોપ અરણ્ય વચ્ચે જાવલી હતું. મોરે એકમાત્ર એના દુર્ગ પતિ હતા. દોલતરાવ મોરે સાથે શિવાજીના સંબંધો સારા હતા, પણ જ્યારે ઈસવીસન 1648માં દોલતરાવનું અવસાન થયું ત્યારે જાગીર અને દુર્ગ વહીવટ માટે ધમાલ મચી ગઈ. દોલતરાવ મોરેને પુત્ર ન હતો એટલે એમના વિધવા રાણીએ યશવંતરાવને દત્તક લીધા. શિવાજીએ વિધવા રાણીનો પક્ષ લીધો અને વિરોધીઓને દબાવી દઈ યશવંતરાવને દુર્ગપતિ બનાવ્યો. યશવંતરાવને પ્રથમથી જ શિવાજી પ્રત્યે નફરત હતી. સ્વાર્થ સરી ગયા પછી એ મહારાજ પ્રત્યે હુંકાર કરવા લાગ્યો. શિવાજીએ એને ઘણા પત્રો લખ્યા અને સમજાવવાની કોશિશ કરી, પણ યશવંતરાવની ઉદંડતામાં કશો ફરક પડ્યો નહીં. એવામાં મહાબળેશ્વરની નજીકના એક ગામ મુસેલખોરોના એક માથાભારે આદમી રંગો ત્રિમલ કુલકર્ણીએ એક યુવતી ઉપર બળાત્કાર કર્યો. શિવાજીના માણસો જ્યારે એની ધરપકડ માટે ગયા ત્યારે એ જાવલી પહોંચી ગયો. શિવાજીએ યશવંતરાવને લખ્યું, રંગો ત્રિમલ અમારો અક્ષમ્ય અપરાધી છે, એને તાત્કાલિક સોંપી દો. યશવંતરાવ હવે ખિજાયો. એણે લખ્યું, ત્રિમલ જાવલીનો નાગરિક છે, તમારી તાકાત હોય તો આવો અને છોડાવી જાઓ. શિવાજી મહારાજનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. એણે અંતિમ પત્ર લખ્યો, જાવલી ખાલી કરો, તત્કાલ તમે પોતે મારી સામે હાજર થાઓ, અન્યથા હું જાવલીનો ટીંબો ખોલી નાખીશ. યશવંતે લખ્યું, મર્દ હોય એ પત્રો ન લખે, તલવાર ઉઠાવી ચાલ્યો આવે, આવો, તમારું સ્વાગત કરવા અમે તૈયાર છે. શિવાજી સમસમી ગયા. તેઓ જાણતા હતા કે હજારોની સેના લઈ જાવલી ઉપર આક્રમણ ન જ થઈ શકે. જાવલીની દુર્ગમ વનરાયમાં મોટું લશ્કર લઈ જવું એમાં જોખમ પૂરતું હતું, એટલે એમણે નાની નાની ટુકડીઓ સંભાજી, કાવજી અને કાનોજી જેજનની આગેવાની નીચે રવાના કરી. અત્યંત વિકટ રસ્તાઓ પાર કરી કાવજી અને કાનોજી જાવલી ઉપર ત્રાટક્યા. ભીષણ સંગ્રામ જામ્યો. કાવાજી અને કાનોજી રુદ્રના ગણની જેમ સમ્રાંગણે ઘૂમી વળ્યા. હનુમંતરાવ મોરે અને સૂર્યરાવ મોરે માર્યા ગયા અને યશવંતરાવ નાસી છૂટ્યો. એ દરમિયાનમાં સ્વયં શિવાજી મહારાજ જાવલી આવી પહોંચ્યા. 15 જાન્યુઆરી 1656માં સંપૂર્ણ જાવલી ઉપર ભગવો ઝંડો લહેરાયો. શિવાજી મહારાજે કૃષ્ણાજી બાબાજીને જાવલીના દુર્ગપતિ બનાવ્યા. એ જ વખતે કાનોજી જેભે બોલી ઉઠ્યા, મહારાજ આ યુદ્ધ વિશે મારે આપને કાને એક વાત નાખવાની છે, રજા આપો તો કહું. અરે જેજે, બોલો બોલો, ખુશીથી બોલો, શિવાજી બોલ્યા. યશવંતરાવ તો લડ્યો અને ભાગી છૂટ્યો, પણ એના એક સરદારે આ યુદ્ધમાં અભૂતપૂર્વ પરાક્રમ બતાવ્યું. જેજેએ કહ્યું, યશવંતનો સેનાપતિ કોણ છે? એ શિવાજીએ પૂછ્યું. મહારાજ, એ એક વીર રત્ન છે. એને આપણા સૈન્યના છક્કા છોડાવી દીધા. એની તલવારબાજી જોવી એ એક લાવો છે. જેજેએ કહ્યું, કોણ છે એ? નર શાર્દુલ મોરારબાજી. જેજે શિવાજી બોલી ઉઠ્યા, એને સમજાવો, મારા વતી સમજાવો અને મારી પાસે લઈ આવો. મોરારબાજીને સમજાવી શિવાજી મહારાજ સામે રજૂ કરવામાં આવ્યા. બાજી, શિવાજી મહારાજે નમ્ર સ્વરે કહ્યું, તમારા પરાક્રમ, શૌર્ય અને રણકુશળતા વિશે મેં સાંભળ્યું. મને ખૂબ જ આનંદ થયો. તમારું શૌર્ય મને આપો, હિન્દુ પદ પાતશાહી માટે આપો, હિન્દુ સામ્રાજ્યની રચના માટે આપો. મહારાજ, બાજીએ કહ્યું, જે જે પાસેથી મેં બધી જ વાત જાણી, તમારું સ્વપ્ન એ મારું સ્વપ્ન. આજથી મારી તલવાર તમારે ચરણે. શિવાજી મહારાજે ઊભા થઈ બાજીને છાતીએ લગાડ્યો. આ તમારું કે મારું કામ નથી બાજી, આ કામ તો હિન્દુ પદ પાતશાહીનું છે. અને તમારી તલવાર મારે ચરણે નથી, પણ મા ભવાનીને ચરણે છે. તથાસ્તુ, બાજી બોલી ઉઠ્યા. જે જે શિવાજી બોલી ઉઠ્યા, વસ્ત્ર લાવો, તલવાર અને કટાર લાવો, આપણે આજે એક વીરનું સન્માન કરીએ. મહારાજ, બાજીનું માથું ઝૂકી ગયું, આ સન્માન મારું નથી. તમે તો વીરના પણ વીર છો, મહાવીર છો. હું તો સમજું છું કે આજે એક મહાવીર વીરત્વને સત્કારે છે. બાજીને શિવાજીએ ભર્યા દરબારમાં સન્માન્યા. જે જે શિવાજી ગરજ્યા, પેલો યશવંતરાવ ક્યાં છે? મહારાજ, એ રાયરીના ગઢમાં ભરાયો છે. જેદેએ સમાચાર આપ્યા. શિવાજી પોતે સૈન્ય લઈ દોડ્યા અને રાયરી દુર્ગને ઘેરી લીધો. 1.5 માસ સુધી યશવંતરાવે દુર્ગને જાળવ્યો. અંતે થાકી હારી એણે શરણાગતિ સ્વીકારી લીધી. યશવંતરાવની શરણાગતિ તકદીલી નીકળી. મુક્ત થતાં જ એણે આદિલશાહી અને મોગલો સાથે સંકલન શરૂ કરી દીધી. શિવાજી મહારાજના ગુપ્તચરોએ આ સમાચાર તુરત જ પહોંચાડ્યા. ફરીવાર શિવાજી યશવંતરાવ ઉપર ચડી ગયા, પણ આ વખતે શિવાજીએ દયા ન બતાવી. યશવંતરાવ અને એના પુત્રોનો શિરછેદ થયો અને શિવાજી મહારાજે જાવલી, રાયરી, ચંદ્રગઢ, સોનગઢ, ચામભાર અને કાનગોરી ગઢ જીતી લીધા. જાવલીના અરણ્યોમાં ત્યારે રામદાસ સ્વામી રહેતા હતા. સમર્થ રામદાસજી વિશે શિવાજીએ ખૂબ સાંભળ્યું હતું. કુતૂહલ પણ ખૂબ જ થયેલું. આવા મહાન સંતને મળવાની તાલાવેલી પણ હતી જ. એણે તુરત જ બાજીને પૂછ્યું, બાજી, મેં સાંભળ્યું છે કે આજકાલ સમર્થ રામદાસજી અહીં જાવલીના જંગલમાં ક્યાંક નિવાસ કરી રહ્યા છે, શું સાચી વાત? હાજી, તેઓ નજીકના જંગલમાં જ છે, એક ગુફામાં નિવાસ કરે છે. બાજીએ કહ્યું, હાલ તેઓ દાસબોધ નામનો ગ્રંથ રચી રહ્યા છે, મારે એમના દર્શન કરવા છે. શિવાજી મહારાજ બોલી ઉઠ્યા, જઈશું, ચોક્કસ જઈએ. બાજી પ્રસન્ન થઈ ગયા. એમના દર્શનથી તમે પાવન બની જશો. મહારાજ, વચનામૃત સાંભળી ધન્ય ધન્ય બની જશો. બાજી અને શિવાજી સમર્થ રામદાસને મળવા ચાલી નીકળ્યા. અરણ્યમાં એક ગુફાના દ્વાર પાસેની શિલા ઉપર એક ગૌર, ઊંચી, સશક્ત પુરુષ આકૃતિ બેઠેલી શિવાજીએ જોઈ. એના શરીરે એક ભગવું વસ્ત્ર હતું. એની શ્યામ દાઢી, મૂછોમાં સિંહ જેવો ચહેરો છુપાયેલો હતો. એના હોઠ પાતરા અને દઢ આગ્રહી જણાયા. એની નાસિકા મહત્વાકાંક્ષી હતી અને આંખોમાં પ્રેમસાગર ગુગવતો હતો. શિવાજી મહારાજે રામદાસ સ્વામીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સ્વામી, પ્રભુ, હું ભોંસલેકુળનો શિવાજી આપને વંદન કરું છું. અહો અહો શિવા, ગુરુદેવ ઉઠ્યા અને શિવાજીને ભેટી પડ્યા. તમારું નામ અને કામ બંને સાંભળ્યા છે. શિવાજી, હું ખૂબ જ પ્રસન્ન થયો છું તમારા કાર્યથી. રામદાસજી બોલી ઉઠ્યા. મહારાજ, શિવાજી ગુરુદેવની સામે પલાઠી વારી બેસી ગયા. હું તો એક સામાન્ય મનુષ્ય છું. નહીં, રામદાસજીએ માથું ધુણાવ્યું. સત્ય, ધર્મ, ન્યાય, સદાચારના માર્ગ ઉપર ચાલનાર મનુષ્ય સામાન્ય નથી હોતો. શિવાજી, તમે છત્રપતિ બનવા સર્જાયા છો. છત્રપતિ? શિવાજી આભા બની ગયા. શંકા ન કરો શિવાજી, રામદાસજી બોલ્યા. ઈશ્વર સાક્ષી છે, હું જોઈ રહ્યો છું કે તમારે હાથે એક વિશાળ હિન્દુ સામ્રાજ્યનો પાયો નખાઈ રહ્યો છે. તમે બરબરકતાને નાથવા માટે જ જન્મ્યા છો. ગુરુદેવ, તમારા આશીર્વાદ. મહારાજ શિવાજી, રામદાસજી બોલ્યા, હું સારા હિન્દુસ્તાનનો પ્રવાસ કરી ચૂક્યો છું. ઠેર ઠેર યવનોના હાથે તૂટેલા ભગ્ન શિવાલયો મેં જોયા છે. ઠેકાણે ઠેકાણે દેવમૂર્તિઓના ટુકડા મેં જોયા છે. જગાએ જગાએ યવનો દ્વારા ધર્મ ઉપર અત્યાચાર થતો મેં ભાર્યો છે. તમારે ધર્મને રક્ષવાનો છે, હિન્દુઓને તમારે સંગઠિત કરવાના છે. આ દેશમાં તમે એક જ એવી વ્યક્તિ છો જેના હાથથી ધર્મનો ઉદ્ધાર થતો હું જોઈ રહ્યો છું. ગુરુદેવ, હિન્દુઓનું સંગઠન ઊભું કરવું ખૂબ જ કઠણ કામ છે. શિવાજી બોલી ઉઠ્યા. દક્ષિણમાં હું મરાઠાનું સંગઠન પણ પૂરું નથી સાધી શક્યો. મહાન સામ્રાજ્ય ઊભું કરવું એ નાની સુની વાત નથી. શિવાજી, ધીરજથી કામ લો. જે કોઈ ધર્મ વિરુદ્ધ વર્તન કરે, ભલે પછી એ મુસલમાન હોય કે હિન્દુ, એને હણી નાખો. આતાતાઈને હણો અને ધર્મને સંરક્ષો. ગુરુદેવ, શિવાજી મહારાજ બોલી ઉઠ્યા, દક્ષિણના મુસ્લિમ રાજ્યોને પહોંચી વળવું ખાસ મુશ્કેલ નથી, પણ મહાન મોગલ સામ્રાજ્યને પડકારવું એ ગમબારની વાત છે. ગુરુદેવ મલક્યા, મોગલ સામ્રાજ્ય મહાન છે એમ કોણે કહ્યું? જ્યાં ભાઈ ભાઈને હણે છે, દીકરો બાપને હણે છે, બાપ દીકરાને હણે છે, એ મોગલો મહાન સી રીતે હોય? ઔરંગઝેબે જાતે જ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા છે. એ ધર્માંધ છે. ધર્મના પાયા ઉપર સામ્રાજ્ય ન ટકી શકે. સામ્રાજ્ય ટકી શકે સ્વઅર્પણથી, સ્વધર્મ સંભાવની ભાવનાથી. અત્યારે ઔરંગઝેબ એના શહજાદાનો કે બેગમનો પણ વિશ્વાસ નથી કરતો. એના મહાન સેનાધિપતિઓને એનામાં વિશ્વાસ નથી. હકીકતો હાલની મોગલ રાજનીતિમાં વિશ્વાસ જેવું કાંઈ છે જ નહીં. અવિશ્વાસ ઉપર સામ્રાજ્ય શી ટકે? કદાચ તમારી વાત માની લઈએ કે મોગલ સામ્રાજ્ય મહાન છે, પણ મહારાજ એક વાત સમજી લો, આ પૃથ્વીના આરંભકારે વિરાટ પશુઓ અને જળચરો અસ્તિત્વ ધરાવતા હતા, પછી એમનો નાશ થઈ ગયો. આ વિરાટ જાનવરોનો નાશ કેમ થઈ ગયો એ જાણો છો? એમના વિરાટ શરીરને કારણે અને એમનું મગજ ખૂબ જ નાનું અને અપક્વ હોવાને કારણે તેઓ સાપ થઈ ગયા. અતિશય જાડું, અધોધરું શરીર સારું નહીં. તમે કહો છો એમ મોગલ સામ્રાજ્ય મોટું છે, વિશાળ છે, તો પેલા આદિ વિરાટ પશુઓની જેમ આ વિરાટ સામ્રાજ્ય તૂટવું જ રહ્યું. ગુરુદેવ, તમારા વચન અમૃતો હું હૈયે સંઘરી લઉં છું. શિવાજીએ માથું નમાવ્યું. મોગલ સામ્રાજ્ય વિરાટ હશે, પણ સાવ ઝરઝર બની ગયું છે. શિવાજી, તમે જુઓ, અત્યારે ઔરંગઝેબને દુશ્મનો પાર વગરના છે. દક્ષિણે આદિલશાહી અને કુતુબશાહી મોગલ સામ્રાજ્યનો નાશ ઈચ્છે છે. દક્ષિણમાં તમે મરાઠાઓ પણ મુગલ સામ્રાજ્યનો વિનાશને ઈચ્છો છો. ઉત્તરે શીખ ગુરુદેવ ગોવિંદસિંહ મોગલ સામ્રાજ્યનું પતન ઈચ્છે છે. અરે, એના સેનાપતિઓ, અમીરો અને શહજાદાઓ પણ એનો વિનાશ ઈચ્છી રહ્યા છે. આપની વાણી સત્યની સાવ નિકટ છે ગુરુદેવ. અને ઔરંગઝેબને મિત્રો કેટલા? રામદાસજી મલક્યા, એક મિત્ર બતાવો. શિવાજીની આંખો ચરકી ઉઠી. ઔરંગઝેબને કોઈ મિત્ર નથી. શિવાજી, રામદાસે સ્વસ્થ અવાજે કહ્યું, તમે પોતે નિર્ભય છો, તમે હવે હિન્દુઓને અભય મંત્ર આપો, અભયત્વ મેળવો. શિવાજી, જે અભય બને છે, સાહસિક બને છે અને જે નિસ્વાર્થ ભાવનાથી કામ કરે છે એમને જ સફળતા મળે છે. ગુરુદેવ, આ ગામડે ગામડે આ અભય મંત્ર લઈને ઘૂમવા નીકળી પડું છું. ગુરુદેવ, તમારે ચરણે હાથ મૂકી હું આપને વચન આપું છું કે એક સંપૂર્ણ હિન્દુ સામ્રાજ્ય સ્થાપવા હું મારા રક્તના છેલ્લા બુંદ સુધી લડતો રહીશ. તથાસ્તુ. રામદાસજીએ પોતાનો વરદ હસ્ત શિવજીના માથા ઉપર મૂક્યો. મારી તમામ શુભકામનાઓ તમારી સાથે છે, એટલું જ નહીં પણ હિન્દુ માત્રને જાગૃત કરવા માટે આજથી જ હું પરિભ્રમણ શરૂ કરું છું. અને થોડા જ દિવસમાં શિવાજી મહારાજે જોયું કે રામદાસજી ગામડે ગામડાને ખૂંદી રહ્યા છે. ઠેર ઠેર હરિભજન હરિકીર્તન થાય છે અને ગુરુદેવ જનસમુદાયના પ્રાણને જાગૃત કરી રહ્યા છે. જાગો, ઉઠો, નિંદ્રા ત્યાગો, સૂર્યોદય થઈ ચૂક્યો છે, આરસ ખંખેરો, તમે સિંહબાર છો, તમને ગુલામી ન શોભે, શાર્દુલ તો સ્વતંત્ર વિચરતો હોય. જાગો, તમે પરાધીન છો, પરાધીનને સ્વપ્ને પણ સુખ ન હોય. આ રામ અને કૃષ્ણની ભૂમિ છે, મલેચ્છોએ એને પદાક્રાંત કરી છે, આ ભૂમિને મુક્ત કરો. જુઓ જુઓ, આપણા પવિત્ર શિવલિંગોના ટુકડા થઈ ગયા છે, આપણી દેવમૂર્તિઓ રોજ રોજ તૂટે છે, આપણા હિન્દુ ભાઈઓને પરાણે વટલાવવામાં આવી રહ્યા છે. ભાઈઓ, ભક્તો, જાગો, અભય બનો. સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ. અજ્ઞાનના પડર દૂર કરો, આપસના વેરઝેર મિટાવો, એક બનો. આ તમારા ગામમાં મારુતિનું મંદિર સ્થાપો. ફક્ત મંદિર સ્થાપે કશું વરવાનું નથી, મારુતિના જીવન મંત્રને હૃદયમાં ઉતારો. વ્યાયામ સારા સ્થાપો, મલ્લ બનો, તલવાર ચલાવતા શીખો, અભય બનો. પાપીને મારવામાં પાપ નથી, આતતાઈને ક્ષમા આપવી એ પાપ છે. વિનાશાય ચ દુષ્કૃતામ. મહારાજ શિવાજી ભગવો ઝંડો લહેરાવી રહ્યા છે, એ ઝંડાની છાયા નીચે એકત્ર બનો અને જુલ્મગારોને પડકારો. ત્યાં પશ્ચિમે પેલા ફિરંગીઓ થાણા નાખીને પડ્યા છે, એમની દાનત સારી નથી, તેઓ આપણા ગરીબ હિન્દુ ભાઈઓને વટલાવી રહ્યા છે, આ ફિરંગીઓને પણ પડકારો. જય 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 રઘુવીર. સમર્થ રામદાસજી મહારાષ્ટ્રને ગામડે ગામડે ફરી વર્યા. એમના વચનામૃતોએ સંજીવની છાંટી મૂર્દા પણ બેઠા થઈ ગયા. ગુરુદેવે દક્ષિણની હિન્દ પ્રજાની વિદ્યુત સંચાર આપ્યો. પ્રજાનો મહાપ્રાણ આરસ મળી બેઠો થઈ ગયો. રાષ્ટ્રીય ભાવના, ધર્મ ભાવના, ન્યોછાવરીની ભાવનાથી રામદાસજીએ હિન્દુ પ્રજાને ભરી દીધી. શિવાજી મહારાજના સૈન્યમાં હવે એક નવો પ્રવાહ ઉમેરાયો. સમર્થ રામદાસ સ્વામીએ શિવાજી મહારાજને સંદેશો મોકલ્યો. કારનું નિર્માણ છે કે મુગલાઈ તૂટી પડશે, આ દિવાલ સાવ ખરભરી ઉઠી છે, તમે થોડા આંચકા આપો, હિન્દુ ધર્મને ઉગારી લેવાનું ઉત્તરદાયિત્વ તમારું છે, ધર્મ પ્રમાણે વર્તન કરો, ન્યાયને માર્ગે ચાલો, બલિદાન આપો, રઘુવીર સૌ સારા વાના કરશે.